કરંથીનો પહેલો પત્ર 14મો અધ્યાય. પ્રીતિને અનુસરો, આત્મિક દાનો પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો, પણ વિશેષ તમે પ્રબોધ કરી શકો એની અભિલાષા રાખો. કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે તે માણસની સાથે નહીં પણ દેવની સાથે બોલે છે, કેમ કે કોઈ તેનું બોલવું નથી પણ આત્મામાં તે મર્મો બોલે છે. પણ જે પ્રબોધ કરે છે તે માણસોની ઉન્નતિ કરવા સુબોધ અને દિલાસો આપવા સારું બોલે છે. જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે, પણ જે પ્રબોધ કરે છે તે મંડળીની ઉન્નતિ કરે છે. હવે મારી એવી ઈચ્છા છે કે તમે સર્વ અન્ય ભાષાઓ બોલો, પણ તમે પ્રબોધ કરો એ મારી ખાસ ઈચ્છા છે. વળી ભાષાઓ બોલનાર જો મંડળીની ઉન્નતિ કરવા સારું ભાષાંતર ન કરે તો તેના કરતા પ્રબોધ કરનાર ઉત્તમ છે. વળી ભાઈઓ, જો હું તમારી પાસે આવીને અન્ય ભાષાઓ બોલું અને જો પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધ કે શિખામણ રૂપે તમારી આગળ ન બોલું તો હું તમને શો લાભ કરું? એમ જ અવાજ કાઢનારી નિર્જીવ વસ્તુઓ, પછી તે વાંસળી હોય કે વીણા હોય, પણ જો એમના સૂરમાં ભિન્નતા ન હોય તો વાંસળી કે વીણા શું વગાડે છે તે કેમ માલુમ પડે? કેમ કે જો રણસિંગડું અનિશ્ચિત અવાજ કાઢે તો યુદ્ધને માટે કોણ સજ્જ થાય? એમ જ તમે પણ જો જીભ વડે સહજ સમજી શકાય એવા શબ્દો ન બોલો તો બોલેલી વાત કેવી રીતે સમજાય? કેમ કે એમ કરવાથી તમે હવામાં બોલનારા જેવા થશો. જગતમાં ઘણી જાતની ભાષાઓ છે અને તેમાંની કોઈ પણ અર્થ વગરની નથી. એથી જો હું અમુક ભાષાનો અર્થ ન જાણું તો બોલનારની આગળ હું બરબર જેવો થઈ જઈશ અને બોલનાર મારી આગળ બરબર જેવો થશે. એ પ્રમાણે તમે પણ આત્મિક દાનો પ્રાપ્ત કરવાને ઉત્સુક છો, માટે મંડળીની ઉન્નતિને અર્થે તમે તેથી ભરપૂર એવી કોશિશ કરો. એ માટે અન્ય ભાષા બોલનારે એવી પ્રાર્થના કરવી જોઈએ કે તે પોતે તેનો અર્થ પણ સમજાવી શકે. કેમ કે જો કે હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું તો મારો આત્મા પ્રાર્થના કરે છે ખરો, પણ મારી સમજ શક્તિ નિષ્ફળ છે. તો શું હું આત્માથી પ્રાર્થના કરીશ ને સમજ શક્તિથી પણ પ્રાર્થના કરીશ? આત્માથી ગાઈશ ને સમજ શક્તિથી પણ ગાઈશ? નહીં તો જો તું આત્માથી સ્તુતિ કરીશ તો ત્યાં બેઠેલો અભણ માણસ તારી આભાર સ્તુતિ સાંભળીને આમીન સી રીતે કહેશે? કેમ કે તું શું કહે છે એ તે સમજતો નથી. કેમ કે તું સારી રીતે આભાર સ્તુતિ કરે છે ખરો, પણ તેથી બીજાની ઉન્નતિ થતી નથી. તમે સર્વ કરતા મને વધારે ભાષાઓ બોલતા આવડે છે, એ માટે દેવનો આભાર માનો. તો પણ મંડળીમાં અન્ય ભાષામાં 10,000 શબ્દો બોલવા કરતા બીજાઓને પણ શીખવાને 5 શબ્દ પોતાની સમજ શક્તિથી બોલવાનું હું વધારે પસંદ કરું છું. ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ, પણ દુષ્ટતામાં બાળકો થાઓ અને સમજણમાં પ્રૌઢ થાઓ. નિયમશાસ્ત્રમાં લખેલું છે કે અન્ય ભાષા બોલનારા માણસો વડે તથા અજાણી પ્રજાઓના હોઠો વડે હું આ લોકોની સાથે બોલીશ, એમ છતાંય તેઓ મારું સાંભળશે નહીં એમ પ્રભુ કહે છે. એ માટે ભાષાઓ વિશ્વાસીઓને નહીં પણ અવિશ્વાસીઓને ચિહ્નરૂપ છે. પણ પ્રબોધ અવિશ્વાસીઓને નહીં પણ વિશ્વાસીઓને ચિહ્નરૂપ છે. એ માટે જો આખી મંડળી એકથી મળેલી હોય અને સગળા અન્ય ભાષાઓમાં બોલે અને જો કેટલાય અભણો કે અવિશ્વાસીઓ અંદર આવે તો તમે ઘેલા છો એમ તેઓ નહીં કહે? પણ જો સર્વ પ્રબોધ કરે અને કોઈ અવિશ્વાસી કે અભણ અંદર આવે તો બધાથી તેને હૃદય ભેદક શિક્ષણ મળે છે. બધાથી તેની પરીક્ષા થાય છે અને તેના હૃદયની ગુપ્ત વાતો પ્રગટ થાય છે, અને એ પ્રમાણે ઊંધો પડીને તે દેવનું ભજન કરશે અને ખરેખર તમારામાં દેવ છે એવું કબૂલ કરશે. વારુ ભાઈઓ, જ્યારે તમે એકઠા થાઓ છો ત્યારે તમારામાંના કોઈ સ્તોત્ર ગાય છે, કોઈ બોધ કરે છે, કોઈ પ્રકટીકરણ જાહેર કરે છે, કોઈ અન્ય ભાષામાં બોલે છે અને કોઈ તેનો અર્થ સમજાવે છે, પણ સઘળું ઉન્નતિને સારું થવું જોઈએ. જો કોઈ અન્ય ભાષા બોલે તો 2 અથવા બહુ તો 3 જણ બોલે અને તે પણ વારાફરતી, અને એક અર્થ સમજાવો. પણ જો અર્થ સમજાવનાર કોઈ ન હોય તો મંડળીમાં તેણે છાના રહેવું. અને પોતાના મનની સાથે તથા દેવની સાથે બોલવું. બે કે ત્રણ પ્રબોધકો બોલે અને બીજાઓ તેની તુલના કરે, પણ જો પાસે બેઠેલાઓમાંના કોઈને કંઈક પ્રકટીકરણ થાય તો પહેલા એ છાના રહેવું, કેમ કે સર્વ શીખે તથા સર્વ દિલાસો પામે એ હેતુથી તમે સર્વ એક પછી એક પ્રબોધ કરી શકો. અને પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે, કેમ કે જેમ સંતોની સર્વ મંડળીઓમાં ચાલે છે તેમ દેવ અવ્યવસ્થાનો નહીં પણ શાંતિનો દેવ છે. સ્ત્રીઓએ મંડળીઓમાં છાના રહેવું, કેમ કે તેઓને બોલવાની પરવાનગી નથી પણ તેઓએ આધીનતામાં રહેવું જોઈએ, અને એમ નિયમશાસ્ત્ર કહે છે. જો તેઓને કંઈ શીખવાની ઈચ્છા હોય તો તેઓએ ઘેર પોતાના પતિઓને પૂછવું, કેમ કે મંડળીમાં સ્ત્રીએ બોલવું એ શરમ ભરેલું છે. શું દેવનું વચન તમારા દ્વારા આવ્યું કે શું તે એકલા તમને પ્રાપ્ત થયું છે? જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક ધારે તો જે વાતો તમારા પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞા છે એવું તેણે માનવું, પણ જો કોઈ અજ્ઞાન હોય તો ભલે તે અજ્ઞાન રહે. એ માટે મારા ભાઈઓ પ્રબોધ કરવાની અભિલાષા રાખો અને અન્ય ભાષાઓમાં બોલવાની મના ન કરો, પણ બધું સોંપતી રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે. અધ્યાય 15. હવે ભાઈઓ, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, જેનો તમે અંગીકાર પણ કર્યો અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, અને જેથી જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખી હશે અને અવર્થા વિશ્વાસ કર્યો નહીં હોય, તો જે દ્વારા તમે તારણ પામો છો તે સુવાર્તા હું તમને જણાવું છું. કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યો, અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો, અને ત્રીજે દાડે તેનું ઉત્થાન થયું, અને કેફાને તેનું દર્શન થયું, પછી બારેને થયું, ત્યાર પછી એકી વેળાએ 500 કરતા પણ વધારે ભાઈઓને તેનું દર્શન થયું, જેઓમાંના ઘણા હજુ સુધી હયાત છે પણ કેટલાય ઊંઘી ગયા છે. ત્યાર પછી તેણે યાકુબને દર્શન દીધું, પછી સર્વ પ્રેરિતોને દર્શન દીધું, અને જાણે હું અકાળે જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે મને પણ તેનું દર્શન થયું, કેમ કે પ્રેરિતોમાં હું સર્વથી નાનો છું અને પ્રેરિત ગણાવાને પણ યોગ્ય નથી, કારણ કે મેં દેવની મંડળીની સતાવણી કરી. પણ હું જે છું તે દેવની કૃપાથી છું, અને તેની જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી. પણ તેઓ સર્વના કરતા મેં વધારે મહેનત કરી, મેં તો નહીં પણ દેવની જે કૃપા મારા પર હતી તેણે. પછી ગમે તો હું હોઉં કે તેઓ હોય, પણ અમે એ પ્રમાણે બોધ કરીએ છીએ અને એ પ્રમાણે તમે વિશ્વાસ કર્યો. હવે ખ્રિસ્ત ઓયલામાંથી ઉઠ્યો છે એમ પ્રગટ કરવામાં આવે છે, તે છતાંય તમારામાંના કેટલાયક એમ કહે છે કે મુએલાનું પુનરુત્થાન નથી. પણ જો મુએલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ, અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે, અને દેવ વિશે અમે જુઠ્ઠા સાક્ષી ઠરીએ છીએ, કારણ કે અમે દેવ વિશે એવી સાક્ષી પૂરી કે તેણે ખ્રિસ્તને ઉઠાડ્યો, પણ જો મુએલા ઉઠતા નહીં હોય તો તેને તેણે ઉઠાડ્યો નથી. કેમ કે જો મુએલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી, અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે. હજી સુધી તમે તમારા પાપમાં જ છો. વળી ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. જો આપણે કેવળ આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસોના કરતા આપણે વધારે દયાપાત્ર છીએ. પણ ખ્રિસ્ત તો મુએલામાંથી ઉઠ્યો છે અને તે ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે, કેમ કે માણસ દ્વારા મરણ થયું માટે માણસ દ્વારા મુએલાનું પુનરુત્થાન પણ થયું. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે તેમ જ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે, પણ દરેકને પોતપોતાને અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ, ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને નાવાની વેળાએ સજીવન કરવામાં આવશે. પછી જ્યારે તે દેવને એટલે બાપને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે સગળી રાજ્ય સત્તા તથા સગળો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે ત્યારે અંત આવશે, કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ તળે નહીં દાબે ત્યાં સુધી તેણે રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે, કેમ કે દેવે સગળાને તેના પગ તળે આધીન કર્યા. પણ જ્યારે તેણે કહ્યું કે સગળાને આધીન કરવામાં આવ્યા છે, ત્યારે સગળાને સ્વાધીન કરનાર નિરાળો છે તે સ્પષ્ટ દેખાય છે. પણ જ્યારે સર્વને તેને આધીન કરવામાં આવશે, ત્યારે જેણે સર્વને તેને આધીન કર્યા છે એને દીકરો પોતે પણ આધીન થશે, જેથી દેવ સર્વમાં સર્વ થાય. જો એમ ન હોય તો જેઓ મુએલાને સારું બાપ્તિસ્મા પામ્યા તેઓનું શું થશે? જો મુએલાનું પુનરુત્થાન થતું જ નથી તો તેઓને માટે લોકો શા સારું બાપ્તિસ્મા પામે છે? અમે પણ શા માટે હરઘડી જોખમમાં પડીએ છીએ? ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં તમારે વિશે મારું જે અભિમાન છે તેની પ્રતિજ્ઞા લઈને કહું છું કે હું દરરોજ મૃત્યુના ભયમાં છું. જો એફએસએસમાં માણસની પેઠે હું સાવજોની સામે લડ્યો તો મને જો મુએલા ઉઠતા નથી, ભલે ખાઈએ તથા પીએ, કેમ કે કાલે આપણે મરવાના છે. ભૂલશોમાં દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે. ન્યાયપણામાં જાગૃત રહો અને પાપ ન કરો, કેમ કે કેટલાય દેવ સંબંધી જ્ઞાન નથી. તમને શરમાવા સારું એ હું એ કહું છું. પણ કોઈ કહેશે કે મુએલાને સી રીતે ઉઠાડવામાં આવે છે અને તેઓ કેવા શરીર ધારણ કરીને આવે છે? અરે મૂર્ખ, તું પોતે જો વાવે છે તે જો મરે નહીં તો તે સજીવન પણ થાય નહીં, અને તું જે વાવે છે તે જે શરીર થવાનું છે તે વાવતો નથી, પણ કેવળ દાણા વાવે છે, કદાચ ઘઉંના કે બીજા કશાના. પણ દેવ પોતાની ઈચ્છા પ્રમાણે તેને શરીર આપે છે અને દરેક બીને પોતાનું ખાસ શરીર હોય છે. સર્વ દેહ એક સરખા નથી, પણ માણસોનો દેહ જુદો, પશુઓનો જુદો, માછલાનો જુદો અને પક્ષીઓનો દેહ જુદો છે. વળી સ્વર્ગીય શરીરો છે અને પૃથ્વી પરના શરીરો છે, પણ સ્વર્ગીય શરીરોનું ગૌરવ જુદું અને પૃથ્વી પરનાનું જુદું. સૂર્યનું તેજ જુદું અને ચંદ્રનું તેજ જુદું અને તારાઓનું તેજ જુદું, કેમ કે તારાના તેજમાં પણ ફેર હોય છે. મુએલાનું પુનરુત્થાન પણ એવું જ છે. વિનાશમાં તે વવાય છે, અવિનાશમાં ઉઠાડાય છે. અપમાનમાં વવાય છે, ગૌરવમાં ઉઠાડાય છે. નિર્બળતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે. પ્રાણી શરીર વવાય છે, આત્મિક શરીર ઉઠાડાય છે. જો પ્રાણી શરીર છે તો આત્મિક શરીર પણ છે. એમ પણ લખેલું છે કે પહેલો માણસ આદમ સજીવ પ્રાણી થયો, છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો. પણ આત્મિક પહેલું હોતું નથી, પણ પહેલું પ્રાણી અને પછી આત્મિક. પહેલો માણસ પૃથ્વીમાંથી માટીનો થયો, બીજો માણસ આકાશથી છે. જેવો માટીનો માણસ છે તેવા જ જેવો માટીના છે તેઓ પણ છે, અને જેવો સ્વર્ગીય છે તેવા જ જેવો સ્વર્ગીય છે તેઓ પણ છે. જેમ આપણે માટીની પ્રતિમા ધારણ કરી છે તેમ સ્વર્ગીય પ્રતિમા પણ ધારણ કરીશું. હવે ભાઈઓ, હું એ કહું છું કે માંસ તથા રક્ત દેવના રાજ્યનો વારસો પામી શકતા નથી, તેમજ વિનાશીપણું અવિનાશપણાનો વારસો પામનાર નથી. જુઓ, હું તમને એક રહસ્ય કહું છું. આપણે સર્વ ઊંઘીશું નહીં, પણ છેલ્લું રણસિંગડું વાગતા જ એક ક્ષણમાં આંખના પલકારામાં આપણ સર્વનું રૂપાંતર થઈ જશે, કેમ કે રણસિંગડું વાગશે અને મુએલા અવિનાશી થઈને ઉઠશે અને આપણું રૂપાંતર થશે, કેમ કે આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે અને આ મર્ત્યને અમરપણું ધારણ કરવું પડશે. જ્યારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે અને આ મૃત્યુ અમરપણું ધારણ કરશે, ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે એ લખેલી વાત પૂર્ણ થશે. અરે મરણ, તારો જય ક્યાં? અરે મરણ, તારો ડંક ક્યાં? મરણનો ડંક તો પાપ છે અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે. પણ દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે તેને ધન્યવાદ હો. એ માટે મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દ્રઢ થાઓ અને પ્રભુના કામમાં સદા મચ્યા રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો. અધ્યાય 16. હવે સંતોને સારું ઉઘરાણા વિશે લખું છું. જેમ મેં ગલાતિયાની મંડળીઓને આજ્ઞા આપી તેમજ તમે પણ કરો. હું આવું ત્યારે તમારે ઉઘરાણા કરવા ન પડે માટે દર અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના દરેક પોતાની કમાણી પ્રમાણે કંઈક રાખી મૂકું. જ્યારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો તેઓને પત્રો આપીને હું તમારું દાન યરૂશાલેમ લઈ જવાને મોકલીશ, અને જો મારે પણ જવું યોગ્ય જણાય તો તેઓ મારી સાથે આવશે. પણ મકદોનિયા ઓળંગ્યા પછી હું તમારી પાસે આવીશ, કેમ કે હું મકદોનિયામાં થઈને જનાર છું. હું તમારી સાથે કદાચ રહીશ અથવા શિયાળો પણ કાઢીશ કે જેથી જ્યાં હું જાઉં ત્યાં તમે મને મારે માર્ગે પહોંચાડો, કેમ કે હમણાં જતા જતા તમારી મુલાકાત લેવાની મારી ઈચ્છા નથી. કેમ કે જો પ્રભુની ઈચ્છા હશે તો હું થોડી વાર તમારી સાથે રહેવાની આશા રાખું છું, પણ હું 50માના પર્વ સુધી એફએસએસમાં રહીશ, કેમ કે એક મહાન અને કાર્ય સફળ થાય એવું દ્વાર મારે સારું ઉઘાડવામાં આવ્યું છે અને વિરોધીઓ ઘણા છે. પણ જો ટીમોથી આવે તો તે તમારી સાથે નિર્ભય રહે એ વિશે સંભાળ રાખજો, કેમ કે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે. એ માટે કોઈએ તેને તુચ્છ માનવો નહીં, પણ શાંતિથી તમે તેને પહોંચાડજો કે તે મારી પાસે આવે, કેમ કે ભાઈઓની સાથે તેને આવવાની હું રાહ જોઉં છું. હવે ભાઈ અપોલોસ વિશે મારે એટલું જ કહેવું છે કે ભાઈઓની સાથે તમારી પાસે આવવાને મેં તેને બહુ જ વિનંતી કરી અને હમણાં આવવાની તેની બિલકુલ ઈચ્છા નહોતી, પણ જ્યારે તેને અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે. સાવધ રહો, વિશ્વાસમાં પુરુષાર્થન દેખાડો, બળવાન થાઓ. જે કંઈ તમે કરો તે પ્રીતિથી કરો. ભાઈઓ, તમે સ્ટેફનાસના કુટુંબને જાણો છો કે તેઓ અખાયાનું પ્રથમ ફળ છે અને તેઓ સંતોની સેવામાં લાગુ રહ્યા માટે હું તમને વિનંતી કરું છું કે તમે એવા માણસોને તેમજ જેટલા કામમાં સહાય કરીને યત્ન કરે છે તેઓને પણ આધીન થાઓ. સ્ટેફનાસ, ફોર્તુનાતુસ તથા અખાયસના આવવાથી હું આનંદ પામું છું, કેમ કે તમારા તરફથી જે અધૂરું હતું તે તેઓએ પૂરું કર્યું છે, કેમ કે તેઓએ મારા તથા તમારા આત્માને પણ ઉત્તેજિત કર્યા છે. માટે એવા માણસોને માન આપો. આસિયાની મંડળીઓ તમને સલામ કહે છે. અકુલાસ, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં એકઠી થતી મંડળી પ્રભુમાં તમને ઘણી સલામ કહે છે. સર્વ ભાઈઓ તમને સલામ કહે છે. પવિત્ર ચુંબન કરીને એકબીજાને સલામ કહેજો. હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું. જો કોઈ માણસ પ્રભુ પર પ્રીતિ કરતો ન હોય તો તે શાપિત થાઓ. આપણો પ્રભુ આવનાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. ખ્રિસ્ત ઈસુમાં મારી પ્રીતિ તમો સર્વની સાથે થાઓ. આમીન.